તારીખ 4/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 293 અને 294 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 233.
પ્રાપ્ત કરવો એટલે અનુભવ કરવો. અનુભવમાં પ્રાપ્તિ એને પ્રાપ્ત કહે છે. સમાધાન કે આ તીવ્ર પુરુષાર્થની જરૂર છે, અથવા જેને સ્વાનુભવ થાય છે એ ઉગ્ર પુરુષાર્થના કાળમાં જ થાય છે. બીજા પ્રકારે કોઈને સ્વાનુભવ પ્રગટ થયો હોય એવું બન્યું નથી, બનશે પણ નહીં. ત્રણેય કાળે આત્માનો સાક્ષાત્કાર પુરુષાર્થ આધીન જ છે. પુરુષાર્થપૂર્વક જ મોક્ષ માર્ગ શરૂ થાય છે અને એ પુરુષાર્થ વૃદ્ધિગત થતાં જ મોક્ષ માર્ગમાં આગળ વધાય છે અને પુરુષાર્થથી જ મોક્ષ માર્ગની પૂર્ણતા છે. મોક્ષ દશામાં તો અનંત વીર્ય પ્રગટે છે, એટલે અનંત પુરુષાર્થ પ્રગટ હોય છે. જેને થાય તેને અંતર્મૂર્તમાં થાય, ન થાય તો તેને માટે તીવ્ર પુરુષાર્થની જરૂર છે. એટલે તીવ્ર પુરુષાર્થ હોય તો અંતર્મૂર્તમાં પણ કામ થાય. જીવમાં એવી શક્તિ છે કે અંતર્મૂર્તમાં કામ કરી લે, એવો પુરુષાર્થ પ્રગટ થાય છે કે અંતર્મૂર્તમાં પોતાનું કામ થઈ જાય. ઓછા કાળમાં ઘણું કામ થાય એવી શક્તિ આત્મામાં છે હંમેશને માટે. જ્યારે એ નથી થતું અથવા મોડું થાય છે, વાર લાગે છે અથવા નથી થતું, તો ત્યાં પુરુષાર્થની અપેક્ષા છે, પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ તીવ્ર નહીં થાય ત્યાં સુધી કદી કામ થવાનું નથી. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી. પાછું એવું છે, કોઈ એમ કે પુરુષાર્થ તો અમારો ચાલે છે પણ કામ નથી થતો, એ વાત સાચી નથી. પુરુષાર્થ થાય, પુરુષાર્થ થાય અને કામ ન થાય, એ તો બની શકે જ નહીં. કેમ કે એ તો વિજ્ઞાન વિરુદ્ધ થયું. આત્માનું જે ગુણધર્મનું વિજ્ઞાન છે એની વિરુદ્ધ વાત છે, એ તો બની શકે જ નહીં. પુરુષાર્થ કરે તો થાય જ, ન થાય તેવું નથી, પણ પોતે કરતો નથી પુરુષાર્થ, પોતે ઉપાડતો નથી પોતાનો પુરુષાર્થ, ઉપડતો નથી. ઉપડતો નથી એનું કારણ એને પોતાને ક્યાંય ને ક્યાંય પ્રતિબંધ છે. પોતે ક્યાંક રોકાયેલો છે, ઝૂકેલો છે, તેથી પોતાનું કાર્ય કરવા માટેનો પુરુષાર્થ ઉપડતો નથી. એટલે પોતે કરતો નથી એમ કે છે. કરતો નથી એમ કેમ કહ્યું? કે સમજે તો છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યા પછી સમજવું બને છે અને પુરુષાર્થ નથી થતો એનું કારણ શું, એ કારણ તપાસવું જોઈએ પોતે. કેમ કે યથાર્થ સમજણ પુરુષાર્થની ઉત્પાદક છે. પુરુષાર્થ નથી ઉપડતો તો એ વાત સ્પષ્ટ છે કે જે સમજણ છે એમાં યથાર્થતાની ખામી છે, ક્ષતિ છે, યથાર્થતા નથી. યથા અર્થમાં, યથાર્થ એટલે યથા અર્થમાં સમજણ હોય અને પુરુષાર્થ ન આવે એવું કદી બને નહીં. સ્વલક્ષી પરલક્ષી એમાં એક ભેદ છે સમજણમાં. બીજું કે સ્વલક્ષી સમજણ હોય તો એ પ્રયોજનની દ્રષ્ટિથી મુખ્યતા આવીને કામ ચાલુ થાય જ. પ્રયોજન ગ્રહણ થાય અને એને લગતા પરિણામો ઉત્પન્ન થાય એવું કોઈ દિવસ બનતું નથી સંસારમાં પણ. સંસારમાં બધાને આર્થિક પ્રયોજન છે, એવું છે, આર્થિક પ્રયોજન બધાને, કારણ કે આજીવિકા બધાની આર્થિક પરિસ્થિતિ ઉપર છે. હવે એમાં લાભ ને નુકસાન એમાં નક્કી થયેલો છે, નિશ્ચિત થયેલો છે. તો લાભ થાય ત્યારે એને લગતા પરિણામ નથી થતા, નુકસાન થાય ત્યારે એને લગતા પરિણામ નથી થતા. એ થયા વગર રહે જ નહીં, કેમ કે ત્યાં પ્રયોજનની દ્રષ્ટિવાળી સમજણ કામ કરે જ છે. એ પ્રેક્ટિકલ છે, અનુભવ સિદ્ધ છે બધાને. એમ અહીંયા આત્માની શાંતિ તે આત્મલાભ, આત્માને અશાંતિ તે આત્માને નુકસાન. ટર્મ બદલાની છે લાભ નુકસાનને, લાભ નુકસાનની જે ટર્મ છે એ બદલાઈ ગઈ છે. આત્માને સુખ શાંતિ થાય એ આત્માનો લાભ, આત્માને અશાંતિ થાય, આકુલતા થાય, દુઃખ થાય એ આત્માને નુકસાન છે. એ પ્રયોજનથી જે વિચારે છે, સમજે છે, એની સમજણ એ પ્રયોજનથી છે, એને પોતાના લાભ નુકસાન સંબંધીના પરિણામો ઉત્પન્ન થયા વગર રહેવું જોઈએ. નિયમ બધવા છે. હા, અનુભવની સમજણને અમલીકરણમાં લઈ જવું એટલું જ કામ છે. પ્રથમ સમજવું, સમજીને ડિસિશન લેવું, નિર્ધાર કરવો, નિર્ણય કરવો, ત્યાં સુધીનું સ્ટેજ સમજણના વિભાગમાં જાય છે, ફર્સ્ટ સ્ટેજ. બીજું આગળનું કદમ છે એ જ સમજણને એપ્લાય કરવી, એને અમલીકરણમાં લઈ જવું, લાગુ કરી લેવી, બે જ કામ છે. આટલું થાય એટલે કામ થયું, થયું જ સમજો, એનું કામ થયું જ સમજો, નહીં થવાનો પ્રશ્ન જ નથી. શું એટલે પુરુષાર્થ કરે તો થાય જ, એમ સમજણ કરે તો પુરુષાર્થ થાય જ, યથાર્થ સમજણ કરે તો પુરુષાર્થ થાય જ, ન થાય એમ બને નહીં. તો કઈ કારણ હોતે ઉનકે, એક તો પૂર્વ કા રસ ભી કારણ હો સકતા હૈ, એક ઓર પુરુષાર્થ કી કમી ભી કારણ હો સકતી હૈ, યા અભિપ્રાય કા વિપર્યાસ ભી કારણ હો સકતા હૈ, કઈ કારણ હોતે હૈ. તો અપને કો ઉસકા તલાશ કરના ચાહિયે, ખોજ કરની ચાહિયે કે ક્યા કારણ હૈ, મેરે મેં કોન સા કારણ હૈ. શું કે છે, પોતે કરતો નથી. આ વાત એમને માર્મિક કરી છે કે તું કરતો થાય એવું છે, ન કરતો નથી થાય એવું, પછી તું કરતો નથી, અપરાધ તો તારો જ છે. નથી થતું એમાં બીજો બાનું પકડવાની કોઈ જરૂર રહેતી નથી. થતું નથી એમને, તું કરતો નથી માટે થતું નથી, તારા ઉપર આખો જવાબદારીનો ટોપલો તારા ઉપર છે. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષે ગયા છે. અનંતા જીવો અત્યાર સુધીમાં પુરુષાર્થ કરીને મોક્ષે ગયા છે એ શું બતાવે છે, કે એ જીવો પોતાની જાતના જ છે, મારા જેવા જ છે. અરે કેટલાક જીવો જે મોક્ષે ગયા એ તો મારા કરતાં હીન પરિણામ વાળા હતા, પછી સુધારીને ગયા છે. ભગવાન મહાવીર સ્વામીએ આદિનાથ ભગવાનનો થોડો વિરોધ નથી કર્યો મરીચીના ભાવમાં, અને ત્યાર પછી એક કોડા કોડી સાગરનો ચોથા આરામાં, ચોથા આરાના છેડે પોતે તો તીર્થંકર થયા છે, એ કોડાકોડી સાગરમાં વિરાધના જ કરી છે. એટલે શું કર્યું છે, જૈન ધર્મનો વિરોધ કરનારના મુખ્ય નેતા તરીકે જીવે કામ કર્યું છે, ઝંડો ઉપાડીને. અને એના ફળમાં અનેક વાર નરકની ગોદમાં ગયા છે, એનું ફળ પણ ખૂબ ભોગવું છે. એ જીવ આજે સિદ્ધાલયમાં બિરાજે છે. અંતિમ તીર્થાધિનાથ થયા, એમણે જે ધર્મનો વિરોધ કર્યો હતો એ જ ધર્મની પ્રભાવના કરી જબરદસ્ત. એમના રીતે અનેક જીવો મોક્ષમાં ગયા, મોક્ષ માર્ગને પામ્યા. અને આજે પણ આપણે કાંઈક થોડું ઘણું આ મળે છે, એમના જ ઉપદેશની પરંપરા આજે ચાલુ રહી છે એટલે મળે છે. એટલે મંગલમ ભગવાન વીરો, આપણે મંગળમાં પહેલું નામ એમનું લઈએ છીએ, મંગલમ ભગવાન વીરો. તો એ ઘણા જીવો, અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષે ગયા. તું પણ એ જ જાતનો જીવ છો, બીજી જાતનો ક્યાં છો? તું પણ પુરુષાર્થ કરીને આ સંસારને સમુદ્રને પાર કરી શકે એમ છો, ચોક્કસ પાર કરી શકે એમ છો. એ મને પ્રાપ્ત છે, બહુ મોટું કામ હાથમાં લીધું છે. મુમુક્ષુ જીવ, ખરો મુમુક્ષુ એટલે દુનિયાનું સર્વોત્કૃષ્ટ, જગતનું સર્વોત્કૃષ્ટ કામ જેણે કરવાની જવાબદારી લીધી છે એવો જીવ છે. ગમતા નથી તો પછી એવું લાગતું નથી તો એને લગતા પરિણામ ક્યાંથી થશે? અને જો પોતાને નિર્વાણ પદમાં જવું છે તો એ કોઈ નાનું સૂનું કામ છે? અથવા સંસારના મોહ માયા છોડવા છે એ કઈ જીવી તેવી તો વાત નથી, પુરુષાર્થ માગે એવી વાત છે. કેટલું મોટું કામ છે ને પછી એની સામે આ બધા અવળા અવળા સંયોગો ઊભા થાય ત્યારે પોતાને કેટલું એટેચમેન્ટ છે એ ટેન્શન આવે ત્યારે ખબર પડી જાય. એટલે પોતે કરતો નથી, પ્રેરણા આપે છે કે અનંતા જીવો કરી ચૂક્યા, તારા જેવા જ બધા હતા, હવે સંસારી જ હતા પહેલા, સંસારીમાંથી મોક્ષ ગયા છે, તને પ્રેરણા મળે એવી વાત છે. એક બે જણાએ કર્યું હોય તો ઠીક છે, અનંતાએ આ કામ કર્યું છે, તું શા માટે ન કરી શકે? ચોક્કસ કરી શકે. એક નિર્ધાર કરવો જોઈએ કે આ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી, આવી પડે એને કરવું પડે તે બીજી વાત, પણ આ એક જ કરવું છે અને બીજું કાંઈ કરવું નથી, છતાં પણ આવી પડે તો એક જુદી વાત છે કે સંભાળવું પડે, પણ ધણી થઈને નહીં નોકર થઈને સંભાળવું પડે, એ પણ ધણી થઈને નહીં નોકર થઈને. તો પોતાના કાર્યમાં એટલો અવકાશ થઈ જશે કામ કરવાનો, નહીતર પ્રતિબંધ ઊભો થઈ જશે, પોતાપણાથી પ્રતિબંધ ઊભો થઈ જશે. અનંતા જીવો પુરુષાર્થ કરીને મોક્ષ ગયા છે. પર અને વિભાવ સાથેની એકત્વ બુદ્ધિ દિવસ અને રાત ચાલ્યા કરે છે. જ્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી કર્યો, સ્વાનુભવ નથી કર્યો, ત્યાં સુધી પર પદાર્થો અને વિભાવ સાથેનું એકત્વ પરિણમન નિરંતર ચાલુ છે. અભેદ બુદ્ધિ અને અભેદ ભાવ બંને ચાલુ છે. તેમાંથી છૂટો પડીને નાયકનો અભ્યાસ અમુક પ્રકારે કરે છે, પણ તેનો અભ્યાસ અંદરથી સતત કરે તો થાય. એટલે કોઈ કોઈ જીવો જેમની સાથે ચર્ચા થઈ હશે કે આ એકત્વ બુદ્ધિ ચાલે છે, એ એકત્વ બુદ્ધિથી છૂટા પડવાનો પ્રયત્ન, અભ્યાસ એટલે પ્રયત્ન થોડો કોઈ કરે, કરતા હોય, પણ એ અભ્યાસ ઉપર ઉપરથી કરતા હોય, થોડો છૂટક છૂટક કરતા હોય, એથી કામ ન થાય. એ અભ્યાસ એટલે એ પ્રયાસ અંદરથી અને સતત, બે શબ્દ લીધા છે. અંદરથી હોય તો સતત ચાલે, અંદરથી ન હોય તો સતત ન ચાલે, છૂટી જાય તૂટી જાય, બીજા ઉદયમાં ચાલ્યો જાય. ઉદય તો ધારાવાહી છે, ઉદયની અંદર ખેંચાઈ જાય. અને નહીતર બધા ઉદયમાં સતત ચાલે, ઉદય ચાલ્યા કરે, એનો પ્રયત્ન પણ ચાલ્યા જ કરે, એમ ફેર પડે છે. એટલે પહેલેથી એમનો એ વિષય લીધો છે એમને વચનામૃતમાં પણ. બીજું જ વચનામૃત છે, અંતરના ઊંડાણમાંથી આત્મા જાગે. જાગે એટલે આત્મકલ્યાણ કરવા માટે જાગે તો લગ્ને લાગે, આમાં એ લીધું છે. સતત અભ્યાસ ક્યારે થાય કે લગ્ને લાગે તો થાય. એટલે પોતાની ભાવના યથાર્થ છે લગ્ને લાગે તો, એ તમને ચેક કરી લેવું પડે. જો લગ્ને ન લાગી હોય તો સમજવું કે હજી એ ભાવના ઉપર ઉપરની છે, અંદરથી નથી. એમ ભાવના અંદરથી હોય તો પુરુષાર્થ પણ અંદરથી જ ચાલુ થાય, અંદરથી જ ઉપાડ આવે, ઉપર ઉપર ઉપછલ્લો ન ચાલે. અંદરથી હોય તો એ બળવાન હોય છે, ઉપર છલ્લો હોય તો નિર્બળ હોય છે. બળવાન હોય છે તો સતત ચાલે છે, ઉપર છલ્લો હોય તો છૂટી જાય છે. બસ આ તપાસી લેવું, માપી લેવું કે આપણને અંદરથી છે કે ઉપર ઉપરથી છે, અંદરથી છે કે ઉપર ઉપરથી. એ રીતે પુરુષાર્થના પડખાથી આ વિષયનું આ સ્પષ્ટીકરણ છે. પુરુષાર્થના પડખેથી મોક્ષ માર્ગમાં કે બંધ માર્ગમાં, સંસાર માર્ગમાં કે મોક્ષ માર્ગમાં, જ્ઞાન દર્શન ચારિત્ર અને પુરુષાર્થ આ ચાર ગુણોનું મુખ્ય ભૂમિકા છે. મોટો રોલ આ ચાર ગુણોનો છે. આત્મામાં ગુણો તો અનંતા છે, પણ આ ચાર ગુણોનું મુખ્ય રોલ છે. સુખ અને દુઃખ એ તો એ ચારેની પ્રવૃત્તિનું રિઝલ્ટ છે. એ સંસારમાં જીવ દુઃખી થાય અને મોક્ષ માર્ગમાં જીવ સુખી થાય. એ ચારે અવળા ચાલે તો દુઃખી થાય ને સવળા ચાલે તો સુખી થાય. હવે એ ચારેનું સાયન્સ કેવી રીતે છે, અંદરોઅંદર આ વિષય સમજવો જોઈએ અને એ વિષય સમજીને એનું અમલીકરણ થવું જોઈએ. વાત આટલી છે. તો મોક્ષોની ભૂમિકામાં સમજણની અથવા જ્ઞાનની પ્રધાનતા છે. એ સમજણથી ઉલટી રુચિ ઉલટી શ્રદ્ધા મળી પડે અને કષાય રસમંદ થાય ચારિત્રમાં, અને સાચી સમજણથી પુરુષાર્થ ઉપડે સાચી દિશામાં. મુખ્ય આધાર સમજણ અને જ્ઞાન ઉપર છે. અનુભવ થયા પછી પુરુષાર્થનો દોર જેટલો બરાબર ચાલે એટલું બધું બરાબર ચાલે. શ્રદ્ધા તો પૂરી પહેલેથી જ થઈ જાય છે, એ શ્રદ્ધાનો પૂટ લાગ્યા કરે છે સમયે સમયે, અને પુરુષાર્થ પણ સ્વસન્મુક્તાનો હોય છે. પણ એ જેટલો ઉગ્ર એટલું કામ જલ્દી થાય, જેટલું શિથિલ એટલું મોડું થાય. પણ એ વહેલું મોડું થાય છે, બધું અસંખ્ય સમયના જ પેટા ભેદો છે, એટલે એ કોઈ બહુ મહત્વનો વિષય નથી. ઉતાવળ કામ ના આવે, અક્રોસ ક્વેશ્ચન છે. પુરુષાર્થ તીવ્ર કરવો તો કોઈ એ વિષયમાં હઠ કરે અથવા ખોટી ઉતાવળ કરે. ખોટી ઉતાવળનો અર્થ શું થાય? શક્તિ બહારનો કોઈ કદમ ઉઠાવે. માણસને ઉતાવળ હોય તો જલ્દી ચાલે, ક્યાંય પહોંચવું હોય તો જલ્દી ચાલે, ઝડપથી ચાલે. ઈથી વધારે ઉતાવળ હોય તો દોડે, પણ એવી રીતે ન દોડે કે દોડતા દોડતા પડી જાય. દોડવામાં ફલાંગ ભરવાની હોય છે, પણ એવી ફલાંગ ન ભરે કે એ મોટી ફલાંગ ભરવા જતા પોતે જ પડી જાય. એવી રીતે કોઈ કદમ પોતે એવું ન ઉઠાવે કે જેને લઈને પોતાના પરિણામ પાછા પાછળ પડે. ટોડરમલજીએ મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક જગ્યાએ માર્ગદર્શન આ વિષયમાં એવી રીતે આપ્યું છે કે સૌથી પહેલા જીવે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો, એટલે સાચી સમજણ કરવી. યથાર્થ સમજણ કર્યા પછી પોતાની શક્તિ જોઈને ગ્રહણ ત્યાગનો વિવેક કરવો અથવા ત્યાગ કરવો. ત્યાગ કરવામાં શું છે, પોતાના ત્યાગ એવી રીતે કરી દઈએ પોતાના પરિણામ પાછા બગડી જાય એનો કોઈ અર્થ નથી, અથવા હઠ કરીને બેસી જાય. ચાલો હું ધ્યાનમાં બેસવું છે, અનુભવ થાય પછી પહેલાં ઉઠવું જ નથી મારે, હવે અનુભવ લઈને જ ઉઠવું છે, હઠ કરીને બેસી જાય એમ તો કોઈ કામ થતું નથી. જેમ જેમ સમય જશે પરિણામ બગડતા જશે. કામ કરવાની જે યોજના છે, યથાર્થ વિધિ છે, ક્રમ છે, એમાં જીવ આવે તો સ્વતઃ આપોઆપ એક પછી એક એનો પરિણામની અંદર ઉત્તર ઉત્તર ચડતી શ્રેણીના પરિણામ થઈ અને કામ થાય થાયને થાય છે. એ સમજ્યા વગર એમને એમ કોઈ હઠ કરે કે ઉતાવળ કરે અને તેથી કોઈ કામ થઈ જાય છે એવું બનતું નથી. સમાધાન, ઉતાવળ કામ ન આવે ને હઠ કરે તો પણ કામ ન આવે. હઠ છે એ અસરળતા ના પરિણામ છે ને અસરળતા માયામાં જાય છે. સમ્યક દર્શનમાં જે મિથ્યાત્મની પ્રકૃતિ છે એનું અનુસંધાન માયા સાથે છે, ક્રોધ સાથે નથી, લોભ સાથે નથી, માયા સાથે છે, માયા પ્રકૃતિની સાથે છે. એટલે હઠ કરે એ વિરુદ્ધ જાય છે, એ માયાના પરિણામમાં આવે છે, અસરળતાના પરિણામમાં આવે છે. શું એટલે કામ ન આવે. અને ઉતાવળ કરે એટલે ખોટી ઉતાવળ કરે, શક્તિ બહારનું કોઈ કદમ ઉઠાવે તો એથી પણ કામ ન આવે. અંદરથી પોતાને સહજ લાગવું જોઈએ તો થાય. અંદરથી પોતાને જેટલું ફીલ થાય, જેટલું લાગી આવે, એ લાગી આવે તો પ્રથમમાં પ્રથમ બહુ લાગી આવે ત્યારે વેદનામાં આવે, બહુ લાગી આવે ત્યારે વેદનામાં આવે. મારે આત્મકલ્યાણ કરવું છે, થતું નથી, મારા પરિણામ સહેજે સહેજે ઉલટા ચાલે છે, હું ન ઈચ્છું તો પણ ઉલટા ચાલે છે, તો એ પોતાના અભિપ્રાય વિરુદ્ધ પરિણામથી વેદના અંદરથી ઉપડવી જોઈએ. એમ પોતાને અંદરથી સહજ લાગવું જોઈએ તો એનું કામ શરૂ થાય. ન થાય એવું નથી, પણ પોતાને લાગવું જોઈએ. કામ થતું નથી માટે ઉતાવળ કે હઠ કરે, આકુલતા કે મૂંઝવણ કરે તો કાંઈ થતું નથી. એ બધા એક સરખા પરિણામ છે. ઉતાવળ, હઠ, આકુરતા, મૂંઝાવું, શું મૂંઝાવું એટલે ડિપ્રેશનમાં આવી જાય, શું હતોત્સાહ થઈ જાય, એ ન થવું જોઈએ. હા, ઓ પ્રકાર અચ્છા હૈ, ઓ પ્રકાર અચ્છા હૈ, એ પ્રકાર ઓર ઓ પ્રકાર મેં ફરક હૈ. ઉસમેં જો અંદર સે કામ નહીં હોતા હૈ ઓર સહેજ ફીલ હોતા હૈ, જો કહે કે અંદરથી સહજ લાગવું જોઈએ, એ સ્થાયી પોતે. પણ કેટલાકને કામ ન થાય એને લઈને ડિપ્રેશનમાં આવે છે, ઉત્સાહ ઓછો થઈ જાય, એવી રીતે મૂંઝવણમાં આવે છે. આકુલતા અને મૂંઝવણથી પુરુષાર્થ વધે અને પુરુષાર્થ ઘટે, બે સાઈડ પકડાય છે. દરેક જગ્યાએથી બે વાત નીકળે છે. તમે સમજણ કરો એમાં યથાર્થતા આવે તો સવળી લાઈન ચાલે, એ જ સમજણમાં અયથાર્થતા આવે અવળી લાઈન ચાલે. કોઈ પણ સિદ્ધાંત લ્યો, એ સિદ્ધાંતને યથાર્થ દ્રષ્ટિકોણથી ગ્રહણ કરવામાં આવે તો આત્મકલ્યાણ થાય, એ સિદ્ધાંતને ગ્રહણ કરવામાં ભૂલ થાય નુકસાન થાય, એવી વાત છે. પછી કેમ નથી, હા શંકા રહી છે, યથાર્થમાં શંકા પણ પડે, મૂંઝવણ પણ થાય, ડિપ્રેશન પણ આવે, ઉત્સાહ ઓસરી જાય, એ બધા પ્રકાર આવે. આ તો વાત શું ચાલતી હતી, સિદ્ધાંતમાં દ્રષ્ટાંત લઈએ. એક દયાનો સિદ્ધાંત છે, તો દયા નિર્દય કોઈ થાય તો પણ આ માર્ગને અનુકૂળ નથી. અને દયામાં પરની કરતા બુદ્ધિ થઈ જાય તો પણ નકામું છે. કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકાથી હોય છે, એ હોય છે, પણ એ બધી વાત અમુક સર્ટન રેન્જની અંદર ચાલવી જોઈએ, એનું નામ યથાર્થતા છે. તો એવી જ રીતે હું પરનું કાંઈ કરી શકતો નથી, એ યથાર્થ કરતા તો વિતરાકતામાં લઈ જાય, યથાર્થતામાં આવે તો નિર્દય થઈ જાય. કોઈ પણ સિદ્ધાંતમાંથી આ તો વિતરાક દેવનું તત્વજ્ઞાન છે, પ્રતિપાદન કરેલું. યથાર્થ રીતે ગ્રહણ થાય તો અમૃત નીકળે, અમૃત પ્રિય તો અજર અમર થઈ જાય, યથાર્થ કરે તો ઝેર નીકળે. કૃપાળ દિવસે 83માં પત્રમાં લીધું, ઉતાવળથી કે અસૌચિતાથી, હે, અધીરથી લેવા જતા ઝેર નીકળે છે, એ વાત છે. ધંધામાં શું થાય છે, સવળું ચાલે તો લાભ થાય ને અવળું ચાલે તો નુકસાન થાય. તો ધંધો તો માણસ કમાણી કરવા માટે કરે છે, પણ નુકસાન પણ કરી બેસે છે. એટલે જ્યાં લાભ છે ત્યાં નુકસાનની શક્યતા રહેલી છે. તાત્પર્ય શું છે, જ્યાં લાભ છે ત્યાં નુકસાનની શક્યતા રહેલી છે, માટે સાવધાનીથી સમજીને નુકસાન ન થાય ને લાભ થાય એની દરકાર રાખીને, કાળજી કરીને પોતે ચાલવાનું છે. એમને એમ ચાલે તો નુકસાન થઈ જાય, એટલી વાત છે. એને એની તો ચર્ચા કરે છે, હઠને ઉતાવળ ન કરવી એની ચર્ચા છે. તું પુરુષાર્થ કરવા માગે છો, તારી ભાવના બરાબર છે, પણ કંઈક તું ભૂલ કરીશ તો નુકસાન પણ થશે. આત્મકલ્યાણની ભાવનાથી તે પ્રવેશ કર્યો, સારી વાત છે, પણ એનો અર્થ એમ નથી કે તું ભૂલ કરતો ગમે તેમ માંદો નહીં આવે, ભૂલ કરતો નુકસાન જ થવાનું છે. પોતાને ભાવના થાય, અને ભાવના હોવા છતાં માર્ગ દેખાતો નથી, તેથી મૂંઝવણ પણ થાય. ન થાય એમ નથી કહેવું, તેની ભાવના છે અને ભાવના છતાં પોતે માર્ગને પકડી શકતો નથી, માર્ગને મળતો નથી, સૂઝ આવતી નથી, તો મૂંઝવણ થાય. ન થાય એમ નથી કહેવું, છતાં મૂંઝવણ એવી ન હોવી જોઈએ કે પોતે નાસીપાસ થઈ જાય, હતોત્સાહ થઈ જાય એમ નહીં. એવો પ્રકાર ના આવવો જોઈએ, ડિપ્રેશનનો પ્રકાર નહીં આવવો જોઈએ, હઠનો પ્રકાર નહીં આવવો જોઈએ. શું એવી મૂંઝવણ ન થાય કે પોતે પોતાને નુકસાન કરી બેસે, એવું એવી મૂંઝવણ ન થાય કે પછી ગાડી બીજે પાટે ચડી જાય છે. હા, ખેદ નહીં કરતા, એ અંબાલાલભાઈને જ પત્ર લખ્યો છે. સુરવીર પણ મોક્ષ પાટણ સુલભ જ છે, નાની ના માર્ગે ચાલતા. બસ હા, એમણે લાઈન દોરી મૂકી દીધી. સુરવીરપણું ગ્રહણ કરીને જ્ઞાનીના માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. જ્ઞાનીનો માર્ગ એ જીનદેવનો, તીર્થંકર દેવનો, જીનેશ્વરનો માર્ગ એક જ વાત છે. જ્ઞાનીનો માર્ગ કહીને એમને એમ કહેવું છે, કેમ કે તીર્થંકરના નામે તો બધા સંપ્રદાય ચાલે છે, જે ફિરકાઓ ચાલે છે. અને એ તીર્થંકર દેવની કાર્ય પદ્ધતિ છે, એ માર્ગ તીર્થંકર દેવ છે. સંપ્રદાય ચાલે છે એ નહીં એમ કહે છે, કેમકે કાળ દોષથી કાળ ક્રમે ઘણી વિકૃતિઓ આવી અને એ વિકૃતિઓમાં સંપ્રદાય ફસાય છે. શું છે, સંકુચિતતા આવી જાય છે, સંપ્રદાય બુદ્ધિમાં સંકુચિતતા આવી જાય છે. માર્ગ છે એ વિશાળ બુદ્ધિ અને વિશાળતાનો માર્ગ છે. સત્ય જ્યાં હોય ત્યાંથી ગ્રહણ કરવું એમ કે, એટલે તો કૃપાળુદેવના વચનમાં શું છે, શંકરાચાર્યનો શ્લોક હું કરવા નાખે છે, એને અન્ય મતના ગ્રંથો હું કરવા માંગતા હોય છે. સંપ્રદાય બુદ્ધિની સંકુચિતતા ટાળવા માટે છે. સ્પષ્ટ લખ્યું છે કે અન્ય મતનો ગ્રંથ વાંચવાનું કહીએ ત્યારે અન્ય મતી થવા કહેતા નથી, અને જૈનના ગ્રંથ વાંચતા તો પણ તમે સંપ્રદાય, જૈન મતના સંપ્રદાયમાં એ મતમાં આવી જવાનું કહેતા નથી. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો, કાવ્ય લખ્યું ને, તો કે ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાના, મિથ્યા દ્રષ્ટિઓ રચેલા છે, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાન ભાષા, જ્ઞાન ભાષા એટલે શું? પણ કે જ્ઞાની એમાં સત્ય શું ને અસત્ય શું એ જુદું પાડ્યું. સત્ય ક્યાંથી ત્યાં આવ્યું કે ઉપરથી આવ્યું? આદિનાથ ભગવાનની વાણી સાંભળીને નયા ભાસમાં આવીને નવો મત થયો છે. મૂળ વાણી તો એને રાખી એમ. એ ચર્ચા કાલે જ ત્યાં મુંબઈ ચાલી હતી. ભાઈ, શીખ લોકો છે એ ગ્રંથ સાહેબને બહુ માને છે. તો ભગવાનના વાણીમાં જ્યારે શાસ્ત્રનો મહિમા આવ્યો ત્યારે એમણે એટલો જ મહિમા કર્યો છે દિવ્ય ધ્વનિમાં. સિંધી લોકો ગુરુને બહુ માને છે, વાહેગુરુ, ખૂબ ગુરુનો મહિમા છે એમના. નિરંકારીની લોકોમાં ખૂબ જ છે. ભગવાનની વાણીમાં ગુરુનો મહિમા પણ એવો જ આવ્યો છે, પણ એમણે એક જ વાત પકડી, બીજું બધું મૂકી દીધું. એવી જ રીતે ભગવાનની વાણીમાં સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા છે, એનું એવી રીતે પ્રતિપાદન આવે છે કે પર્યાય તો પરદ્રવ્યમ પરભાવમ હેમ. તો એમણે બધું મૂકી દીધું કઈ કહ્યું, બસ આત્મા જ છે, પરમ બ્રહ્મ છે, જગત બધું મિથ્યા છે, બીજી કોઈ ચીજ જ નથી. તો એમાં સત્ય શું અસત્ય શું એ જુદું પાડે, જ્ઞાનીનું જ્ઞાન જુદું પાડે છે કે આ વાત મૂળ ભગવાનની છે, બાકી બધી ગડબડ થઈને આ ચાલેલી છે. સાચા મોતી ને ખોટા મોતી, સાચા હીરા ને ખોટા હીરા શેરભેર કર્યા પછી ઝવેરી હોય એ સાચા ને જુદા પાડે એમ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ જ છે. કારણ એમ વાત છે, 1500 વર્ષ પહેલા શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથ રચના થઈ 45 આગમમાં, એમાં પહેલું આચારણ છે, પહેલું અંગ છે એ આચારણ છે. આચારણનું પણ પહેલું સૂત્ર શું છે, જો એકમ જાણી સો સંગમ જાણી, એ મૂળ વાત રાખી છે. જેણે આત્મા જાણ્યું તેણે સર્વ જાણ્યું, અને સર્વ જાણ્યું છતાં આત્મા ન જાણ્યું એને બધું કાંઈ જાણ્યું નથી, એ મૂળ વાત ભગવાનની છે, આદિનાથ ભગવાનની છે. મૂળ વાત તો રાખી હોય, એ સિવાય બીજી ગડબડ કરી હતી જ્ઞાનીને ખબર પડે છે કે નહીં, આમ ન હોય આમ ન હોય અહીંયા ભૂલ થાય છે, આ બરાબર છે એમ વાત છે. અહીંયા પણ માર્ગદર્શનનો આ વિષય છે કે પોતાનું કામ કરવામાં ધીરજથી સહજતાથી કામ ચાલવું જોઈએ. કોઈ હઠ કે ખૂટી ઉતાવળથી કામ કરવા જાય તો પરિણામ સુધરશે નહીં, ઉલટાના પરિણામ બગડશે, એમ નહીં થવું જોઈએ. એટલે એમણે શું છે કે નાનીના માર્ગની જ્યાં વાત છે ત્યાં એમણે બધા લક્ષણો સ્પષ્ટ કર્યા છે, તને મૂંઝવણ થાય છે તો પછી જે તારા ઉદય પ્રસંગો છે એમાં મોહ થાય એવા પ્રસંગો ઘણા છે, કુટુંબ પ્રત્યે પોતાપણું થાય ત્યારે તને મોહ થાય છે, બીજા સંયોગોમાં પોતાપણું થાય એટલે મોહ થાય છે ત્યારે તને મૂંઝવણ થાય છે. બસ ચેક કરવાનું રહ્યું તો એ મૂંઝવણ સાચી છે, ત્યાં તો મૂંઝવણ ન થાય અને કામ નથી થતું માટે મૂંઝવણ થાય, એ વાત ખોટી છે. લક્ષણ તો વાંધ્યું છે, મુમુક્ષુતા ક્યારે પ્રગટે, એ મોહાશક્તિમાં મૂંઝવણ થાય ત્યારે. તો જ્યાં જ્યાં મોહ થાય છે એટલે પોતાપણું થાય છે, આસક્તિ થાય છે, સુખાભાસમાં સુખ બુદ્ધિ થાય છે ત્યાં મૂંઝવણ ઊભી થાય છે. બીજું કે તારો જે પ્રયત્ન છે એમાં એક મોક્ષને વિશે જ યત્ન કરવો એમ થઈ રહ્યું છે કે સંસારનો યત્ન પણ તારો ચાલે છે? એક મોક્ષને વિશે જ યત્ન કરવા, તમે પણ સંસારના કામો કરવા તો પડે ને, તો કે નહીં, સંસારના કાર્યો ઉદયને લઈને, પૂર્વકર્મના ઉદયને લઈને આવે છે અને એમાંથી હું કેવી રીતે મુક્ત થવી તારો દ્રષ્ટિકોણ ચાલે છે? તો તું એક મોક્ષને વિશે જ યત્ન કરે છે, નહીં તો સંસારના કાર્યો જવાબદારી સમજીને ઓલું ઓલી વાત ક્યાંય અધર રહી જાય છે ને તું આમાં ઘૂસી જાય છે, તો એક મોક્ષને વિશે યત્ન નથી થતો. બહુ માર્મિક વાત એ લીધી છે, એક મોક્ષને વિશે જ યત્ન કરવો, એનો અર્થ કે જેટલા ઉદય આવે એમાં તું કેવી રીતે છૂટી જા, હું આમાંથી કેમ છૂટું, મુક્ત કેમ થાવ, હું મુક્ત કેમ થાવ, એ તારી કાર્ય પદ્ધતિ છે, એ તારા પરિણામમાં એવું ચાલે છે કે નથી ચાલતું જોઈ લે. તો બરાબર છે, તો મુમુક્ષુતા પ્રગટી છે, નાનીના માર્ગની જે મુમુક્ષુતા છે એ મુમુક્ષુતા પ્રગટ છે. શાસ્ત્રમાં છે કે મંદિર જાય માટે મુમુક્ષુતા, એવું કઈ નથી. કે કોઈ બીજા ધાર્મિક સાધનો કરે માટે મુમુક્ષુતા, એવું નથી. કઈ એક મોક્ષને વિશે યત્ન કરવો અને મોવા શક્તિના પરિણામમાં બે સિમ્પટમ એવા સરસ ચોખ્ખા બાંધ્યા છે. પોતે ચેક કરે તો ક્યાં ઊભો છે એને પોતાને ખબર પડી જાય. આશ્રય ભક્તિમાં એમ છે કે જ્ઞાનીને ઓળખીને એવો એક નિર્ણય કર્યો હોય છે કે આ પુરુષની આજ્ઞામાં રહેતા, એના આશ્રય રહેતા મારું કલ્યાણ સદા થશે. તો એને એ આશ્રય ભક્તિપૂર્વક આશ્રય રહે છે. આશ્રય રહેવો અને ભક્તિપૂર્વક આશ્રય રહેવો એ બે સાથે હોવું જોઈએ. નહીં તો બહારમાં એમ લાગે કે આશ્રય છે, અંદરમાં ભક્તિ ન હોય તો ઓળખાણ વગર એની ભક્તિ નથી આવતી. અને એ પછી એની આજ્ઞા એ ચાલે છે અને એને જ્ઞાનીના માર્ગે ચાલે છે, નિતર નથી ચાલતો. એમ ઓખે ઓખેમાં તો શું છે કે ઘણા પ્રકાર બને છે. ઓખ સંજ્ઞામાં કોઈ દેખા દેખેથી આવે છે, કોઈ કારણથી, કોઈ કોઈ કારણથી, કોઈ કોઈ કારણથી ઉદય ભાવો એવા ચાલતા હોય છે. એમ પાત્રતા વિના ઓળખાણ ન થાય, પાત્રતાથી જ ઓળખાણ થાય, બીજો એનો ઉપાય જ નથી. અને એ ઓળખાણ તો એવી ચીજ મોટી છે કે નિર્વાણ પદનો કારણ છે ઓળખાણ તો. એટલે પાત્રતામાં મુમુક્ષુતા આવી હોય, આપણે કહીએ એવી અમલીકરણના સ્ટેજમાં આવ્યો હોય, પોતાને લાગુ પડે એ વાતના, અને અંતરાત્મવૃત્તિ જાગી હોય, 674માં 3 વાત લીધી, ત્યારે એ જ્ઞાનીને કે વિતરાગને ઓળખી શકે. અને એકવાર ઓળખે એટલે એ અપૂર્વ કાર્ય થયું. એમ એકવાર સમ્યક દર્શન થયું તે અપૂર્વ છે, એમ ઓળખાણ પણ પહેલું સંકેત છે એવી તેવી વાત નથી. એટલી તૈયારીમાં જીવ આવે ત્યારે બહુ મોટું કામ થઈ ગયું પહેલું સંકેતનું. પહેલાં સંકેતના ગર્ભમાં બીજું સંકેત આવ્યું છે, એનો જન્મ થશે આ કાળે કરીને આગળ જતા. બીજું થયું એના ગર્ભમાં ત્રીજું સંકેત આવ્યું છે, એ આગળ જતા એનો જન્મ થશે. એ તો આખી લિંક બાંધી દીધી છે. હા, અનંતકાળથી પહેલામાં નથી આવ્યો, પણ આ જ વિષયમાં ભૂલ્યો છે. અંગ પૂર્વના શાસ્ત્રોના અભ્યાસ અને સમજણ પછી ભૂલ્યો છે. આ એક જ જગ્યાએ જીવ ભૂલ્યો છે. અને ભૂલવાની એમાં પરિસ્થિતિ ઘણી છે. એમાં તો બે વાત લીધી છે કૃપાળુ દેવે, જ્ઞાની કે વિતરાગને ઓળખે. તો જ્ઞાનીમાં તો ચાલો શંકા પડે, કેમ કે એને તો બહારની પરિસ્થિતિ સામાન્ય મણા માણસ જેવી હોય છે. દુકાન ધંધો વેપાર, રાજા હોય તો રાજાનો, નિર્ધન હોય તો નિર્ધન મજૂરી કરતો હોય, શું કુટુંબ પરિવાર બૈરા છોકરા બધું દેખાવમાં હોય. પણ વિતરાગમાં તો કઈ શંકા પડે એવી જગ્યા જ નથી. સંવત્સરમાં બિરાજે છે, શુક્લ ધ્યાન ને ધ્યાનસ્થ અવસ્થામાં છે. 34 અતિશય એવા છે કે એમને એવા ચમત્કાર ક્યાંય નથી. 34 અતિશય સહેજ છે બહારમાં, અંદરમાં શુક્લ ધ્યાનમાં બિરાજે છે. ઇન્દ્રો ઇન્દ્રાણીઓ પસરાઓ નાચે છે, પણ એનું આંખનું પોપચું ઊંચું થતું નથી. ધ્યાનસ્થ શુક્લ ધ્યાનની શ્રેણીમાં છેલ્લે પાછેલો પાયો છે, 13મા ગુણ સ્થાને નિરવશેષ અંતર્મુખ દશા છે. ત્યાં કેમ ઓળખાણ નું થઈ આ જીવન? અનંતવાર સમોસરણ માં ગયો તો એ વિતરાગ ની ઓળખાણ નથી કરી. નાની કે વિતરાગ ને સજીવન મૂર્તિને ઓળખે એટલે પહેલું સંકેત થયું. તો આયા તો શંકા પડવાના 1000 ઠેકાણા છે. ન ઓળખે સ્વાભાવિક છે. વિતરાગને શું કરવાનો હોય છે? ત્યાં શું શંકાનું સ્થાન છે? શું કર્યું? પરલક્ષ ત્યાં કેમ ન ઓળખે ને? હા, ત્યાં શું કરે છે જીવ? કે ઓળખવાની યોગ્યતા જ પોતે તૈયાર નથી કરે. આ જે ત્રણ વાત છે અહીંયા પોતે નથી આવ્યો. પરખવો છે તો હીરો, એક રફ છે અને એક ચોખ્ખો ઘાટ ઘડેલો હીરો છે. રફમાં હીરો પરખ હોય તો અઘરી વાત છે, કેમ કે એ તો કાંકરો દેખાય છે. તમે હીરાની રફ જોયું હોય, કાચો હીરો, તો એ તો કાંકરા જેવો હોય છે. સામાન્ય કાંકરો નહીં, કાંકરા નદી નદીના ભોગાવાના કાંકરામાં નહીં, કાંકરામાં ફરક જ ન લાગે, બાજુ બાજુ મૂક્યા હોય. પણ જવેરી હોય એ કાં તો હીરાની રફ છે. એ ગ્રાહ સેન્ટમાં, એનો હિસાબે સેન્ટમાં જ થાય છે. શું? કેરેટ અને સેન્ટ એમાંય તો કેરેટ ને સેન્ટમાં હિસાબ થાય છે. ચોખ્ખો હીરો છે તો ચમકે છે, પણ હીરો ચમકે છે માટે બધા ઝવેરી થઈ ગયા છે એવું થોડું છે? ચોખ્ખા હીરામાં તો ચમક એની અછાની નથી રહેતી, પણ ચમક દેખાય માટે કે આપણે ઝવેરી થઈ ગયા છીએ ને એને હીરો માન્યો છે એમ નથી. સમુશ્રણમાં જાય છે, બધા ભક્તિ જ કરે છે. એક જીવ સમુશ્રણમાં એવો નથી કે જે જીનેન્દ્ર પરમાત્માની ભક્તિ ન કરતો હોય, કેમ કે ત્યાં તો ભક્તિમય જ વાતાવરણ છે આખો. ભગવાન 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 એટલે સી વાત છે, સાક્ષાત બિરાજે છે અને એટલા પુણ્ય લઈને આવ્યા છે કે બધા ભક્તિ જ કરે, અંદરમાં કોઈ વિરોધ ન કરે, બહાર જઈને ગમે એમ કરે. સમુશ્રણમાં તો એકલી ભક્તિ જ થાય, અને છતાંય અનંત વાર સમુશ્રણમાં જઈને આ જીવે વિતરાગને નથી ઓળખા, એનું કારણ પોતે તૈયારી કરી નથી. અને ત્યાં બે શબ્દ વાપર્યા 674 જ્ઞાની કે વિતરાગને ક્યારે ઓળખે. વાત તો જવાબદારી આખરમાં પોતા ઉપર આવે છે, એવી પોતે તૈયાર થવું પડે છે. ઝવેરી પોતે થાય તેથી હીરો ઓળખાય છે. બાકી ચમકે એને તો બધા હીરો જ કહે છે, એને બધા ભગવાન જ કહીને ભક્તિ કરે છે. ત્યાં સમુશ્રણમાં ભગવાન માનીને જ ભક્તિ કરે છે. ગુરુદેવની ભાષામાં કહી તો કલ્પવૃક્ષના ફૂલ અને મણિરત્નના દીવાથી પૂજા ભક્તિ કરી છે. પૂજા કરી ત્યારે કલ્પવૃક્ષના ફૂલ વાપર્યા અને આરતી ઉતરી ત્યારે મણિરત્નના દીવા હતા હાથમાં, એટલી ભક્તિથી ભક્તિ કરી છે. પણ કોરે કોરો બહાર આવ્યો છે એવી પરિસ્થિતિ થાય છે ખરી. એ સમજાવે છે જ્ઞાની કે અહીંયા યોગ્યતાની જરૂર હોય છે. હા, વિતરાગને પણ સમ્યક દર્શન પણ ઓળખતા એનું ફળ છે. નહીતર એ પૂજા ભક્તિનું આત્મપ્રતિ કોઈ ફળ નથી. સમ્યક ને મિથ્યાત્વનો વિષય સામે આવ્યો એટલે તત્વનો વિષય થઈ ગયો. એ પોતે તૈયાર થયા વિના, યોગ્યતામાં આવ્યા વિના એ સમ્યક મિથ્યાત્વ ઓળખાય નહીં. બાહ્ય દ્રષ્ટિથી તો અન્ય મતના જે મુનિઓ હોય છે, સાધુઓ હોય છે, એ પણ સમાધિને ધ્યાન લગાવે છે, એ પણ નિષ્પરિગ્રહી હોય છે. કેવી રીતે જુદું પડે? જુદો કેવી રીતે પાડો કે આ જ સત્ય છે અને આ અસત્ય છે? વેદાંતની અંદર તત્વજ્ઞાન એટલું બધું છે, એટલું બધું લોજિક છે, અને બીજા પણ ધર્મ સાધનના પડખાની ઘણી શાસ્ત્રો એ લોકોની રચના છે. શું કે આને ખોટું કેમ કહેવું એમ કે એમ થઈ જાય, આમાં શું ખોટું છે એમ લાગે. પણ સાંગોપાંગ કોઈ નિર્દોષ દર્શન હોય તો એ જીનેન્દ્ર દેવનું વિતરાગ દર્શન છે, એ તુલનાત્મક બુદ્ધિ વિના ન સમજાય. બે વાતને તોડી શકે ત્યારે જ એ સમજાય. એટલે 689માં કૃપાળુદેવે લીધું કે અધ્યાત્મની વાત શાસ્ત્રની વાત માની, જ્ઞાનીની વાણી ને અજ્ઞાની વાણીમાં આશય ફેર હોય છે ને તે તુલનાએ કરીને સમજાય છે. તુલના શબ્દ વાપરે છે. તુલનાત્મકપણે સમજવું એ એક સમજવાનો એવો દ્રષ્ટિકોણ છે કે સત્ય અસત્યને જુદું તારવી શકે. અમારે તો એ જ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. ગીતાને બધા તત્વ વેદાંતને એ બધા માથું માર્યા પછી આમાં માથું માર્યું ત્યારે તુલના કરવી પડી. એમાં વાત કઈ ઓછી નથી. આત્માથી આત્મામાં સંતુષ્ટ થાય તે જ્ઞાની છે એવી વાત આવે છે. કેવી? આત્મન્ય એવા આત્મના તુષ્ઠા સ્થિત પ્રજ્ઞ સ્થદોચ્છેતે. એની પ્રજ્ઞા આત્મામાં સ્થિર થઈ ગઈ છે તો આત્માથી આત્મામાં સંતુષ્ટ છે. આમાં શું ખોટું? તુલનાત્મક દ્રષ્ટિમાં બધા પડખાથી એને કોઓર્ડિનેશન છે એ બરાબર આવે છે કે નહીં જોવું પડે છે. આમાં પણ ઘણી વાતો છે. જેમ કે યથાસ્થાનનો રાગ દ્વેષ ન હોય તો પણ મોક્ષ માર્ગમાં એ ન હોય તો ત્યાં કઈ રાગ દ્વેષ કરાવવાનો સિદ્ધાંત નથી. ભૂમિકાનો રાગ હોય, ભૂમિકાનો પ્રશસ્ત પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષ ભૂમિકાનો હોય એમાં સહજતા મૂકી છે. નિર્દોષ થાય છે એ કોઈ સીધો પૂરો નિર્દોષ તો થતો નથી, તો અધૂરો નિર્દોષ થાય છે ત્યારે કઈ ભૂમિકા કેવી હોય એને વ્યવસ્થિત પ્રતિપાદન મોક્ષ માર્ગનું, મોક્ષની ભૂમિકાનું આ દર્શનમાં એટલું કોઓર્ડિનેટેડ છે, એટલું સુમેળવાળું છે ચારે પડખેથી કે તમે કમ્પેરિઝન જો કરવા બેસો તો બહુ મોટો અંતર છે એની અંદર. અને કમ્પેરિઝન ન કરો તો તમને ઉપર ઉપરથી બધું સરખું ને સારું જ લાગે. એટલે તુલનાત્મક દ્રષ્ટિ હોય તો પકડાઈ જાય, કેમ કે તફાવત બહુ મોટો છે. વિતરાગ દર્શનમાં અને અન્ય દર્શનની અંદર તફાવત બહુ મોટો છે. અને પ્રતિપાદનની પદ્ધતિ પણ વિતરાગ દર્શનમાં છે મોસ્ટ સાયન્ટિફિક અને મોસ્ટ પ્રેક્ટિકલ, એવી ક્યાંય નથી. આત્મહિતનું દ્રષ્ટિકોણ અને મધ્યસ્થતા અને સરળતા અને વિશાળતા આટલા ફેક્ટર હોય એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એ એમણે 20મા વર્ષે 40મા અંકમાં લખ્યું છે. 20 વર્ષ વિષય ઉપર ચર્ચા ચાલી છે. સ્વભાવનો યથાર્થ મહિમા નિર્વિકલ્પ દશામાં છે. યથાર્થ અને પર્યાપ્ત બે લખજો. સ્વભાવનો યથાર્થ અને પર્યાપ્ત મહિમા નિર્વિકલ્પ દશામાં છે, પણ તે દશા પુરુષાર્થ આધીન છે. એ દશા તીવ્ર પુરુષાર્થ આધીન છે. એવો તીવ્ર પુરુષાર્થ થવા અર્થે સ્વરૂપનો યથાર્થ નિર્ણય આવે છે. અને એ નિર્ણય ચારે બાજુથી થયો પણ તો પુરુષાર્થ તીવ્ર અને ધારાવાહી ચાલે છે. ચારે બાજુથી ઉપડ્યો ન હોય તો પુરુષાર્થ મંદ થવાનું કારણ પણ બને છે. તાત્પર્ય એ છે કે મુમુક્ષુને વર્તમાનમાં પર અને વિભાવ સાથે એકત્વ બુદ્ધિ ચાલે છે. તેમાંથી છૂટો પડવા અંતરની લગ્નિથી સતત પ્રયત્ન ચાલે. કાર્ય થાય, સ્વકાર્ય થાય જ. પરંતુ તેમાં કોઈ હઠથી કે ઉતાવળથી કામ થતું નથી. યથાર્થ મૂંઝવણ થાય તો પૂર્ણતાનું લક્ષ્ય મંડાય અને પુરુષાર્થ ઉપડે. પણ અયથાર્થ મૂંઝવણ થાય તો નાસીપાસ થઈ જાય. એવું થવું ન ઘટે, એમ થવું ન ઘટે.